જય જીનેન્દ્ર. બધાને બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સેદાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો અષાઢ માસની અષ્ટાનિકાનો મંગલ પર્વ આજથી શરૂ થયો છે. આજે અષ્ટમીનો દિવસ છે અને અષ્ટાનિકાનો પહેલો દિવસ છે. આ અષ્ટાનિકાના દિવસોમાં સ્વર્ગમાંથી અસંખ્યાત દેવો, જે અકૃત્રિમ જિનાલયો છે, પંચમેરુ અને નંદીશ્વર આદિ, પછી આગળ રૂચિકવર દ્વીપ, એ બધા જિનાલયો, ત્યાં દર્શન પૂજન ભક્તિ આદિ મહોત્સવ મનાવવા માટે જાય છે. આપણે લોકો ત્યાં સુધી તો નથી જઈ શકતા, પણ આપણે વર્તમાનમાં જો મંદિરે પણ ન જઈ શકતા હોય તો પણ આપણે ઘરે બેસીને આવા મંગલ પર્વમાં એવા જિનેન્દ્ર ભગવાનના દર્શન પૂજનનો અહીંયાથી જ આપણે ભાવપૂર્વક એવા ભાવ કરવા જોઈએ કે આપણે અહીંયા જ જાણે આ મંગલ પર્વ મનાવી રહ્યા છે. આજે યુટ્યુબમાં કે ઝૂમ આદિમાં ઘણી જગ્યાએ અલગ અલગ વિધાન પર્વ પણ મનાવવામાં આવી રહ્યા છે. કોઈક જગ્યાએ સિદ્ધચક્ર વિધાન છે, કોઈક જગ્યાએ નંદીશ્વર વિધાન આદિ વિધાનો ચાલે છે. તો આપણે યથાશક્તિ બધા જુદા જુદા વિધાનોમાં પણ આપણી જેવી યોગ્યતા હોય એ રીતે ભાગ લેવો જોઈએ. અથવા એમાં પણ ન લઈ શકાતો હોય તો આપણે ઘરે જ બેસીને આપણી જાતે જ આ વિધાનોની પુસ્તકો તો આપણને ઇઝીલી અવેલેબલ છે. આ વિતરાગવાણી.com એ બધું એકદમ ઇઝી કરી નાખ્યું છે. એમાંથી પુસ્તકને ડાઉનલોડ કરીને આપણે ઘરે બેસીને આપણી જ યોગ્યતાથી, આપણી જ ભાવનાથી, આપણી જાતે જ સ્વયં સિદ્ધાય એવી રીતના એ પૂજનો કરવી જોઈએ. આનાથી આપણા જે શુભ ભાવને કારણે પરિણામોમાં મંદતા આવે છે, તો એવા પરિણામોમાં તત્વવિચાર, તત્વચિંતન પણ વધારે પ્રખર રીતે થાય છે. અને એમાં આવા પર્વમાં જો જીવ પોતાના આત્માના ચિંતન, મનન અને અનુભવનમાં ડૂબી જાય તો સમ્યક્ત્વ લઈને ઉભો થાય છે. ખ્યાલ આવે છે? એ આપણું એ પરમ કર્તવ્ય છે કે આપણે આવા મંગલ પર્વને સાર્થક બનાવીએ. હવે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના છઠ્ઠા અધિકારના માધ્યમથી ઉપાદાન નિમિત્તનું પ્રકરણ આપણે સમજી રહ્યા છે. ઉપાદાન નિમિત્ત કહીએ, કારણ કાર્ય વ્યવસ્થા કહીએ, અથવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ, ઉપાદાન ઉપાદેય સંબંધ કહીએ, એ બધું એક જ વાત છે. અત્યાર સુધી આપણે 408 પ્રશ્ન સુધી વાત ચાલી છે. શેની વાત ચાલી છે આપણે 408 પ્રશ્ન સુધી? જો આપણે એક જે છેલ્લે આપણે પ્રકરણ ચાલ્યું 408માં ક્વેશ્ચનમાં કે નિમિત્ત વિના કાર્ય થાય કે નહીં, તો એમાં 5 પોઈન્ટ આપણને અહીંયા બતાવ્યા છે. કયા છે 5 પોઈન્ટ? કે નિશ્ચયથી નિમિત્ત વિના જ સર્વત્ર સ્વયં ઉપાદાનની યોગ્યતાથી જ કાર્ય થાય છે, અને તે કાળે ઉચિત નિમિત્ત ત્યાં વ્યવહાર કથન કહેવાય છે. જ્યારે ઉપાદાનની યોગ્યતાથી કાર્ય થાય તે કાળે આજુબાજુના જે પદાર્થો હોય તેમને ઉચિત નિમિત્ત કહેવાય છે. નિમિત્ત વ્યવહાર કારણ છે અને ઉપાદાન નિશ્ચય કારણ છે એમ નથી. જો એમ નહીં માનનારને નિમિત્ત વિના કાર્ય થતું જ નથી એમ બતાવવામાં આવે, પણ વ્યવહારના કથનોને નિશ્ચયના કથનો સમજવા તે ભૂલ છે. જો વ્યવહારથી નિમિત્તથી કાર્ય થાય છે અને નિશ્ચયથી ઉપાદાનથી કાર્ય થાય છે એમ કંઈ કાર્ય બે પ્રકારે થતું નથી. નિશ્ચયથી કાર્ય થાય છે એનો મતલબ શું? કે ખરી રીતે આમ જ થાય છે. અને વ્યવહારથી થાય છે એનો મતલબ શું? કે એકચ્યુઅલી એવી રીતે થતું જ નથી, કાં તો ખાલી કહેવાનો એક ઉપચાર છે, એટલે ખરી રીતે નિમિત્તથી કાર્ય થતું જ નથી, પણ એમ કહેવાનો ઉપચાર છે. હવે કોઈ એમ એમ પક્ષ લઈ લે કે ભાઈ વ્યવહારથી તો કાર્ય થાય છે કે નહીં નિમિત્તથી, તો પણ હજી એનું વજન નિમિત્ત પર જ છે ને, એનું વજન ઉપાદાન પર આવ્યું જ નથી, એટલે પર પદાર્થની જ શોધખોળમાં પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે. પછી આપણે શું જોયું, એવું નથી કે કદી કાર્ય માટે નિમિત્તની રાહ જોવી પડે અથવા નિમિત્તો મેળવવા પડે. એવું નથી કે ઉપાદાન તૈયાર છે, એની કાળલબ્ધિ આવી ગઈ છે અને બધી જ યોગ્યતા છે, પણ બસ નિમિત્ત નથી હાજર, એટલે નિમિત્ત માટે રાહ જોવાની છે. ખ્યાલ આવે છે ને? જ્યારે પણ કોઈ પણ કાર્ય થાય તો એ પાંચ સમવાયના મિલનથી એ કાર્ય થાય છે, પણ એવું નથી કે એક સમવાયને લાવો, બીજા સમવાયને લાવો, ત્રીજાને લાવો, કદાચ ચાર ભેગા થઈ ગયા ને પાંચમો નથી એટલે કાર્ય નથી થતું, એવું ક્યારેય બનતું નથી. જો કાર્ય થવાની તૈયારી હોય અને કાર્ય થવાનું હોય તો પાંચે પાંચ હોય જ છે, અને જો કાર્ય ન થવાનું હોય તો પાંચમાંથી એકેય નથી હોતા, એવો જ એક નિયમ છે. બરાબર? પછી આગળ આપણે શું જોયું કે પ્રત્યેક સમયે ઉપાદાનમાં નિશ્ચિત કાર્ય થાય છે અને તે કાળે નિમિત્ત પણ નિશ્ચિત જ હોય છે. જેવી રીતના કેવલી ભગવાને પોતાના કેવલ જ્ઞાનમાં કયા ઉપાદાનથી કાર્ય થાય છે જોયું છે, એવી જ રીતે એમણે ત્યારે કયા પદાર્થ આજુબાજુ હાજર હશે અને એના પર નિમિત્તપણાનો આરોપ આવશે એ પણ એમણે કેવળ જ્ઞાનમાં જોયેલું જ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને જો છેલ્લો પોઈન્ટ આપણે શું જોયો, દરેક દ્રવ્ય અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે પરિણમન કરે જ છે, તે પરિણમન પોતે કાર્ય છે. આપણે જોયું હતું ને કાર્ય એટલે શું, કાર્ય એટલે કોઈ પણ દ્રવ્યની પર્યાય. દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં તે સમયે જે પરિણમન થાય છે એને જ તેનું કાર્ય કહે છે. તો દરેક સમયના કાર્ય માટે ઉપાદાન અને નિમિત્ત કારણો અર્થાત ઉપાદાનરૂપ ઉત્પાદક સામગ્રી અને નિમિત્તરૂપ ઉત્પાદક સામગ્રી હોય જ છે, કોઈ સમયે તે ન હોય તેમ બનતું નથી. કેમ કે દરેક દ્રવ્ય દરેક સમયે દરેક પર્યાયમાં પોતાનું કાર્ય કરે જ છે, માટે દરેક સમયે કાર્ય થઈ જ રહ્યું છે. આપણે ભલે કોઈ પણ સ્પેસિફિક કાર્યની વાત ક્યારેક કરીએ છીએ, પણ એના સિવાય પણ બાકીના કાર્ય વિશ્વમાં થઈ જ રહ્યા છે. તો ફરીથી એકદમ હાઈ લેવલથી, કાર્ય થવામાં કેટલા કારણો હોય છે? તો કાર્ય થવામાં બે કારણો નિમિત્ત છે, એટલે બે કારણોની હાજરી હોય છે, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, કેમ કે એમાં જ કાર્ય થવાનું છે તો એ પદાર્થ તો જોશે કે નહીં, તો એને ઉપાદાન કારણ કહેવાય છે. અને એ સમયે બીજા પદાર્થો કે જેમાં કાર્ય નથી થતું તો પણ તેની ફક્ત ત્યાં હાજરી હોય છે તેને નિમિત્ત કારણ કહેવાય છે. તો વિશ્વમાં છ પદાર્થો છે, એ છે છ પદાર્થનું નિરંતર પરિણમન ચાલ્યા કરે છે અને એ પરિણમન જ એનું કાર્ય છે, અને ત્યાં બીજા પદાર્થ હાજર હોવાથી એના પર નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. આપણે સામાન્ય સિદ્ધાંતો, એના ભેદ પ્રભેદ, એની બધી ચર્ચા આપણે ઘણી ડિટેલમાં થઈ ચૂકી છે. હવે આપણે થોડાક સૈદ્ધાંતિક વિષયો ઉપર આજે આગળ વધીએ છીએ. જો ક્વેશ્ચન નંબર 409 લઈએ, આપણને બધાને તકલીફ શું છે કે ભાઈ હું જીવ છું અને મને આઠ કર્મથી મને બાંધી રાખ્યો છે, એટલે મને સુખી તો થવું છે, મોક્ષમાં તો જવું છે, પણ એ આઠ કર્મ મને એટલા હેરાન કરે છે કે મને મારું કાર્ય કરવા દેતા નથી, એવો શિષ્યનો પ્રશ્ન છે. જો પ્રશ્ન શું પૂછ્યો અહીંયા, ક્વેશ્ચન 409, ઉદ્ગલ કર્મની જોરાવરીથી જીવમાં રાગ દ્વેષના પરિણામ થાય છે એ બરાબર છે કે નહીં? શિષ્યને હજી એમ જ ડાઉટ છે. શિષ્ય એટલે કોણ? આપણે બધા. આપણને શું ડાઉટ છે કે ભાઈ પૂતગલ કર્મ જ આપણને હેરાન કરે છે. તો જો અહીંયા નાટક સમયસારમાં બનારસીદાસજી શું કહે છે કે ના, એમ નથી, શ્રી નાટક સમયસારમાં આવો પ્રશ્ન ઉપસ્થિત કરી તેનું નીચે પ્રમાણે સમાધાન કર્યું. કો મૂરખયો કહે રાગ દ્વેષ પરિણામ, ઉદ્ગલ કી જો રાવરી વરતે આતમ રામ, જ્યો જ્યો પુદ્ગલ બલ કરે
दरि दरि कर्म जभेश राग दोष को परिनमन त्यों त्यों होई विशेष।
जो आ जीव ने शू लागे छे, कोई मूरख यो कहे, कोई मिथ्या दृष्टि जीव एम कहे छे कि राग ने द्वेष एवा मारा बे परिणाम थाय छे। पण ए बे परिणाम केवी रीतना थाय छे कि पुद्गल कर्मनी जोरावरी थी वर्ते आत्म राम। भाई पुद्गल कर्म ना जोर थी मारा राग द्वेष ना परिणाम थाय छे। ज्यो ज्यो पुद्गल बल करे धरी धरी कर्म ज भेष, जेम जेम पुद्गल कर्म नो भेष धारण करीने, कर्म नो फॉर्म धारण करीने बल करे छे, जोर करे छे, तो हूँ हारी जाऊ छु एटले मारा राग द्वेष ना परिणाम त्यां थाय छे। अने क्यों त्यों होई विशेष कि जेवा जेवा कर्म न उदय तेवा तेवा मारा राग द्वेष ना परिणाम, एमां मारा हाथमां तो कंई छे ज नहीं। ख्याल आव्यो के नहीं? तो जो अहींया आंसर मां शुं कहेवाय छे, ई हविदी जो विपरीत पक गहे सदेह कोई, सोनर राग विरोध सो कबहु भिन्न न होई। सुगुरु कहे जग में रहे पुगल संगल सदी, सहज शुद्ध परिणाम निको अवसर लहे न जी। ताते चिद भावनी विषे समरत चेतन राऊ, राग विरोध मिथ्यात में समकित में शिव भाऊ। जो अहिया गुरुदेव शु कहे छे, अहिया श्री गुरु शु कहे छे, जो सुगुरु कहे छे ने, शु कहे छे के इह विधि जो विपरीत पक्ष, जे जीव आवो विपरीत पक्ष धारण करीने बेठो छे, आवो एटले केवो कि भाई जेवा ओला पुद्गल कर्म जोर करे छे तमारथी राग द्वेष ना परिणाम थई जाय छे, हुं शुं करूं एमां, एनु मारा पर जोर छे तो मारा परिणाम थई जाय छे। जेवो कर्म नो उदय एवा जीवना परिणाम, एवं तो आगम शास्त्र में लख्यू छे ने, तो पछी कर्म नो जेवो उदय एवा मारा राग द्वेष ना परिणाम। गुरु कहे छे आवो जेने विपरीत पक्ष छे, गहे सदेह कोई, जे कोई सदेह आवो पक्ष धारण करीने बेठू छे, सो नर राग विरोध सो कबहू भिन्न न होई। एवो जीव, अहीं नर कीधु, नर एटले नारी, बधु समझी लेवानुं, एवो जीव राग विरोध सो, एवो जीव राग द्वेष ना विरोध रूप परिणाम क्यारे ग्रहण करतो नथी। सु कीधु के जे जीव एवो पक्ष धारण करीने बेठो छे के कर्म मने हैरान करे छे, तो एने राग द्वेष ना विरोध रूप एटले के वितरागता रूप परिणाम क्यारे थता नथी, केम न थता? सुगुरु कहे जगत में पुग्गल संग सदीव, सुगुरु कहे छे कि भाई आ जगत में पुद्गल नो संग तो हमेशा रहेवानो छे, सदीव हमेशा रहेवानो छे। सहज शुद्ध परिणमनी को अवसर लहे न जीव, तो जो पुद्गल नो संग तो सदा रहेवानो छे, तो भाई जीव ने ऑपोर्चुनिटी क्यारे मळशे राग द्वेष थी रहित थवानी अने शुद्ध रूपे परिणमवानी? केम के कर्म हमेशा रहेशे अने हमेशा एनु कार्य कर्या करशे, तो हमेशा जीव ने राग द्वेष थया करशे। तो जे जीव आवू माने छे तो एने तो क्यारे शुद्ध थवानो अवसर नहीं मळे। ताते चित भावनी विषे समरथ चेतन राहू, जे पोताना चित भाव छे, चेतन रूप भाव छे, जे जीवना स्वयंना भाव छे, भले ने राग द्वेषना भाव पण केम न होय, ए जीवना स्वयंना भाव छे, अने शुद्धता वितरागता रूप भाव केम न होय, ए पण जीवना स्वयंना भाव छे। तो जीव पोताना भाव करवा माटे समर्थ छे, अने एवू जे माने छे तो ए राग विरोध मिथ्यात्मे समकित शिव भाव, के जे राग ने विरोध करीने मिथ्यात्वनो नाश करीने सम्यक्त्व ज्ञान चारित्र, सम्यक दर्शन ज्ञान चारित्र ने प्रगट करे छे। ख्याल आवे छे ने? जो अहींया जेनो आंसर आपे छे, जो एज वस्तु आपणे अर्थमां पण वाँचीए छीए, गाथामां आपणे सांभळीने, आवी रीते कोई माणस विपरीत पक्ष ग्रहण करीने श्रद्धान करे छे कि राग विरोध रूप भावोथी કદી ભિન્ન થઈ શકે જ નહીં. કેમ કે જે એવું શ્રદ્ધાન કરીને બેઠો છે કે કર્મ જ મને હેરાન કરે છે, તો એને રાગ વિરોધરૂપ પરિણામ ક્યારેય નહીં થાય. કેમ નહીં થાય? કહે છે કે જગતમાં સંસારી જીવને પુદ્ગલનો સંગ તો સદૈવ રહે, તો જીવને સહજ શુદ્ધ પરિણામ કરવાનો અવસર જ મળે નહીં. કેમ કે જગતમાં પુદ્ગલનો સંગ તો સદૈવ છે. વિશ્વમાં છ દ્રવ્ય રહે છે ને, તો છ માંથી ક્યારે પાંચ થઈ જાય છે કે ભાઈ પુદ્ગલ નાશ થઈ ગયો, હવે જીવ ખાલી એકલો રહી ગયો? તો એવું તો થતું નથી. હંમેશા છ ના છ જ રહે છે, માટે પુદ્ગલ અને જીવ હંમેશા સાથે રહેવાના છે. તો સાથે રહે છે એટલે પુદ્ગલ જીવને હેરાન કરે છે એવું જરાય નથી. પુદ્ગલ એનું કાર્ય કરે છે, જીવ એનું કાર્ય કરે છે. જે આવી રીતના બે દ્રવ્યની સ્વતંત્રતાને માને છે, એ પોતાના રાગ દ્વેષના ભાવને દૂર કરીને શુદ્ધ ભાવ ઉત્પન્ન કરી શકે છે. જો શું કે છે, સહજ શુદ્ધ પરિણામ કરવાનો અવસર મળે જ નહીં, માટે પોતાના કેવા પરિણામ, શુદ્ધ પરિણામ યા અશુદ્ધ પરિણામ, કોઈ પણ જાતના પરિણામ, ચૈતન્ય પરિણામમાં ચેતન રાજા એ સમર્થ છે. જીવ પોતાના શુભ, અશુભ કે શુદ્ધ ત્રણે પરિણામ કરવામાં સમર્થ છે. ક્યારેક હવે ગુસ્સો આવે ને, તો વિચાર કરજો કે કોઈ એક ગુસ્સાના પરિણામ કોઈ બીજાને કારણે મને નથી આવ્યા. કોઈ મમ્મી પપ્પાએ મને હેરાન કર્યો એટલે મને ગુસ્સો આવ્યો, અથવા રસ્તામાં પેલા રિક્ષાવાળાએ મને હેરાન કર્યો એટલે મને ગુસ્સો આવ્યો, એવું જરાય નથી. જીવને પોતાના પરિણામ પોતાની રીતે કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે, માટે પરિણામ પણ મેં જ કર્યા. ખ્યાલ આવે? જ્યાં આવો વિચાર જીવ કરે કે અચ્છા આ પરિણામ પણ મારી યોગ્યતાથી કરું છું, તો તરત એ અશુભ ભાવ ભાગી જાય, તરત એ અશુભ ભાવ ભાગી જાય અને જીવના પરિણામ મંદ થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? રાગ વિરોધરૂપ પરિણામ પોતાના મિથ્યાત્વ ભાવમાં જ છે. એ રાગ વિરોધરૂપ પરિણામ જીવના મિથ્યાત્વ ભાવમાં છે, અને પોતાના સંકેતના પરિણામ એ શિવ ભાવ અર્થાત જ્ઞાન દર્શન સુખ આદિ ઉપજે છે. જ્યાં જીવ મિથ્યાત્વના પરિણામ કરે છે, તો એના ફળમાં એને રાગ દ્વેષના ભાવ થાય છે, અને જ્યાં મિથ્યાત્વને દૂર કરીને સમ્યક્ત્વના ભાવ કરે છે, તો એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, આનંદ આદિ અનેક પરિણામો, સુપરિણામ ઉત્પન્ન થાય છે. કેવી રીતના થાય છે? જીવને પોતાની જ યોગ્યતાથી થાય છે. કોઈ બીજા કર્મ આદિ જીવને હેરાન કરી શકતા નથી. જો બીજી એક કર્ણાનયોગની સૂક્ષ્મ વાત આપણે જરા કરી લઈએ, સાંભળજો ધ્યાનથી. જેવા જેવા જીવને પરિણામ થાય છે ને, જીવને સમજો વર્તમાન સમયમાં ગુસ્સો જરાક આવ્યો, જરાક સમજો વર્તમાન સમયમાં ગુસ્સો આવ્યો, તો હવે એને પોસિબિલિટી હતી ને કે કેટલો ગુસ્સો આવે. એટલો બધો ગુસ્સો આવે કે જાણે આખું ઘર માથા પર લઈ લે, આંખો લાલ થઈ જાય, શરીર કાંપવા માંડે, કાં તો એટલો બધો ગુસ્સો પણ આવી શકે, કાં તો એને થોડોક એનાથી મંદ ગુસ્સો આવે અને શરીરમાં કાંઈ અસર ન થાય પણ અવાજ એકદમ મોટો જ રહે, બરાબર, કાં તો એનાથી થોડા મંદ પરિણામ થાય અને એને એમ થાય કે અરે યાર શું કરે છે, ખાલી એટલું કહીને મૂકી દે. ખ્યાલ આવે છે કે નહીં? આ આપણે શું વાત કરી, ગુસ્સાની તારતમ્યતા, ગુસ્સાનું લેવલ, અલગ અલગ ગુસ્સાનું લેવલ હોઈ શકે ને. ઓકે, હવે જ્યારે જીવને આવા પરિણામ થાય છે, ત્યારે એ વર્તમાન સમયમાં જીવ પાસે જે કર્મ મોજૂદ છે ને, સમજો ગુસ્સાના, ગુસ્સા કરાવવાવાળા કર્મ, એમ ખાલી સમજો આપણે ચારિત્ર મૌનિયના ગુસ્સા કરાવવાવાળા કર્મ, તો એ કર્મમાં બધા જ ઓપ્શન અવેલેબલ છે. ફરીથી ધ્યાન આપજો, જેવા જીવના ભાવ ખૂબ ગુસ્સાવાળા, એનાથી ઓછાવાળા, એનાથી ઓછાવાળા, તો કર્મમાં બધા જ ઓપ્શન છે, ખૂબ ગુસ્સાવાળા, એનાથી ઓછાવાળા, એનાથી ઓછાવાળા. ખ્યાલ આવ્યો કે નહીં? એ કર્મની રિપોઝિટરીમાં બધા જ કર્મ મોજૂદ છે આ સમયમાં. હવે જ્યારે આ સમયે જીવે પરિણામ કર્યા, તો એ જેવા જીવના પરિણામ એવા જ કર્મનો ઉદય. ખ્યાલ આવ્યો કે નહીં? સમજો જીવે એકદમ મંદ પરિણામ કર્યા ગુસ્સાના, અને કર્મમાં એકદમ તીવ્ર ગુસ્સાવાળા પરમાણુઓ હતા, તો એનું શું થયું, એનું શું થયું એ મોમેન્ટ પર? તો એ એકદમ ગુસ્સાવાળા પરિણામ આ એકદમ મંદ પરિણામમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવી જાય છે. ફરીથી જીવને જયારે ગુસ્સો આવવાનો હતો ત્યારે કર્મના પરિણામ, તો કર્મમાં ઘણી બધી વેરાયટી મોજુદ હતી, પણ હવે જેવા જીવના પરિણામ ઉદયમાં આવ્યા તો આખી વેરાયટીનો કન્વર્ઝન બસ ઈ પરિણામમાં થઈ ગયું અને એના કર્મ ઉદયમાં આવી ગયા. બીજે સમયે સમજો જીવને તીવ્ર ગુસ્સો આવી જાય તો બીજે સમય પાછી આખી વેરાયટી મોજુદ છે. હવે આખી વેરાયટી કન્વર્ટ થઈને પેલા તીવ્ર ગુસ્સાવાળા પરિણામમાં ઉદયમાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે શાસ્ત્રમાં જે સિદ્ધાંત કીધો છે કે જેવા જેવા કર્મના ઉદય એવા જીવના પરિણામ, એ વાત સાવ સાચી છે, ખોટી નથી, કેમ કે આચાર્ય દેવોએ કીધી છે, તો 100% સાચી છે. પણ એમાં નય વિવક્ષા આપણે સમજવી જોઈએ. એ કયો નય છે? કે ભાઈ વ્યવહાર નય છે એ ત્યારે કર્મની અપેક્ષાથી વાત કરે છે. કર્મની અપેક્ષાથી વાત કરે છે તો એનો મતલબ એમ નથી કે જીવના પરિણામ હવે કર્મ ડિપેન્ડન્ટ થઈ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? નિશ્ચય નહીંથી સાચી રીતે 100% ઓથેન્ટિક મિકેનિઝમ શું છે કે જીવના પરિણામ સ્વતંત્ર છે અને જેવા જેવા જીવના પરિણામ થાય છે એવો એવો કર્મમાં ઉદય આવે છે. જેવા કર્મમાં ઉદય આવે એવા જીવના પરિણામ થાય એવું નથી. જો ધ્યાનથી સાંભળજો, જેવો કર્મનો ઉદય એવા જીવના પરિણામ, એ સ્ટેટમેન્ટ રોંગ છે. તો રાઈટ સ્ટેટમેન્ટ શું છે? જેવા જીવના પરિણામ એવો કર્મનો ઉદય. જેવા જીવના પરિણામ થાય છે એ કર્મમાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી. હવે જો ત્યાં પણ ધ્યાન રાખજો, એવું નથી કે જીવના પરિણામે કર્મમાં ફેરફાર કર્યા. જીવના પરિણામ સ્વતંત્ર, કર્મનો ઉદય સ્વતંત્ર, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવો જ યોગ છે કે જેવા જેવા જીવના પરિણામ થાય છે એવો ત્યાં કર્મનો ઉદય થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ જીવના પરિણામ 100% સ્વતંત્ર છે. જો આગળ શું કહે છે અહીંયા સેકન્ડ પોઈન્ટ, અવિદ્યા જળ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય. આ પૂતગલ કેવું છે? સાવ નાનું પરમાણુ જેવડું છે. પછી કેવું છે? જળ છે. પછી કેવું છે? અવિદ્યાવાળું છે, એટલે એને જ્ઞાન નથી પૂતગલને. તો જીવ કેવો છે? કે જીવ સાઇઝમાં એ મોટો છે, અસંખ્યાત પ્રદેશી છે. પ્લસ કેવો છે? જ્ઞાન આદિ મહાન ગુણો ધારી છે. પ્લસ કેવો છે? અનેક શક્તિઓ યુક્ત છે. તો પેલું નાનકડું પૂતગલ કયા જીવની શક્તિને હણી શકે છે? એવું નથી. પરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી, તારી અશુદ્ધ શક્તિ પણ મોટી. જો આ મેઇન પોઈન્ટ છે, ધ્યાન આપજો. જીવની શુદ્ધ શક્તિ પણ મોટી છે અને સામે જીવની અશુદ્ધ શક્તિ પણ મોટી છે. તારી ઊંધી ચિંતવણી તારે ગળે પડી અને તેથી પરને દેખી આત્મા ભૂલ્યો. આ જીવ પોતાની ઊંધી ચિંતવણી એટલે ઊંધી વિદ્યા અથવા મિથ્યા દર્શન, એનાથી સ્વયં પોતે જ ઊંધા પરિણામ કરીને આત્મા ભૂલે છે અને પોતે અવિદ્યા કરીને તારી જ ફેલવણી છે, તું અવિદ્યા રૂપ કર્મમાં ન પડી. સ્વને જોડે તો જળનું કાંઈ જોર નથી, તેથી અપરંપાર શક્તિ તારી છે. આ જીવ જો મિથ્યા શ્રદ્ધાનરૂપ પોતાના જ પરિણામમાં ન જોડાય અને પોતાના શુદ્ધ સ્વરૂપને જુએ તો પોતાની શક્તિ અપરંપાર છે અને અવિદ્યાને દૂર કરીને જીવ પૂર્ણ સુખી થઈ શકે છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? વસ્તુનો કેવો સ્વભાવ છે? કે જીવ સ્વયં પોતે પોતાનું કાર્ય કરે છે. કોઈ અન્ય દ્રવ્ય જીવનું કાર્ય કરવા માટે બિલકુલ સમર્થ નથી. એમ કહેવાય ને, આપણે એમ કહીએ ને કે જીનેન્દ્ર, અહમિન્દ્ર, સૌધર્મેન્દ્ર અથવા ચક્રવર્તી આદિ કોઈ પણ જીવના પરિણામને બદલી શકે એવું નથી. તો આપણે જોયો 409મો ક્વેશ્ચન, આગળ વાંચીએ 410. સંગની પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, કર્મનો મંદ ઉદય, સમ્યક જ્ઞાનીનો ઉપદેશ વગેરે નિમિત્તો વિના ખરેખર મોક્ષ માર્ગ પ્રગટ થાય છે કે નહીં? હવે જો મોક્ષ માર્ગ કોની પર્યાય છે? કે આ જીવ અને સામે નિમિત્તો કયા છે? ભાઈ સંઘિ પંચેન્દ્રિયપણું છે, મનુષ્યપણું, કર્મનો ઉદય, સમ્યક જ્ઞાનીનો ઉપદેશ. તો આ બધા તો બહારના નિમિત્તો છે કે નહીં? આ બધા પૂતગલના સંયોગો અથવા પર પદાર્થના સંયોગો છે. તો શું કહે છે કે હા, જ્યારે જીવની યોગ્યતા પાકે છે ત્યારે જીવને સંઘિ પંચેન્દ્રિયપણું પણ પ્રાપ્ત થાય છે, યોગ્ય ઉપદેશ પણ મળી જાય છે, અને જીવ પોતાનું કલ્યાણ કરીને મોક્ષ આદિની અવસ્થા પણ પ્રગટ કરે છે. પણ સૌથી પહેલો સ્ટેપ શું છે, મહત્વ ક્યાં છે? કે જીવની યોગ્યતા હોય ત્યારે. યોગ્યતા જો ન હોય અને આ બધું જ મળી જાય તો પણ એનાથી કાંઈ થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો શું કહે છે ઉત્તર, હા, કારણ કે દરેક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પોતાપણે છે, પરપણે નથી. માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂર પડતી નથી. જ્યાં નિશ્ચય કારણ ઉપાદાન કારણ હોય છે ત્યાં વ્યવહાર કારણ નિમિત્ત કારણ હોય જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે તો પુરાણોમાં એક બહુ ફેમસ સ્ટોરી, એક સ્ટોરી ફેમસ છે ને, કે ભરત ચક્રવર્તીના પુત્રો હતા. એ પુત્રો ક્યાંથી આવ્યા હતા? અમુક જે એમના છોકરાઓ હતા એ ડાયરેક્ટ નિગોદમાંથી આવ્યા હતા. નિગોદમાંથી વચમાં એક બે ઇન્દ્રિય જીવ કરીને પછી ડાયરેક્ટ ચક્રવર્તીના પુત્ર. 8 વર્ષ સુધી એ ગ્રહસ્થ રહ્યા. 8 વર્ષે આદિનાથ ભગવાનના સમોશરણમાં જઈને એમણે મુનિ દીક્ષા ધારણ કરી અને ત્યાંથી સિદ્ધ પરમાત્મા થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? તો જો જ્યાં એ જીવોની યોગ્યતા પાકી તો એ અત્યાર સુધી નિગોદમાં હતા, ક્યારે નીકળ્યા જ નહોતા બહાર, નિત્ય નિગોદમાં હતા. આટલા અનાદિકાળથી, ખ્યાલ આવે ને, અનાદિકાળથી નિત્ય નિગોદમાં હતા. તો ત્યાં એમને કર્મએ કેટલું જોર કર્યું હશે. તો હવે શું કર્મને એમના પર દયા આવી કે ચલો હવે આમનો બહુ ટાઈમ થઈ ગયો, હવે જરાક બીજા કોઈ જીવને હેરાન કરશું? ના, એવું બિલકુલ નથી. એ જીવો પોતાની જ યોગ્યતાથી, પોતાના જ કુપરિણામથી અત્યાર સુધી નિગોદમાં હતા અને હવે પોતાના જ પરિણામ પલટ્યા, તો ત્યાંથી એ ચક્રવર્તીના પુત્ર થયા અને આદિનાથ ભગવાનના સમોશરણમાં મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષે ગયા. ખ્યાલ આવે છે કે નહીં? હવે જ્યાં એમની યોગ્યતા હતી તો આદિનાથ ભગવાનને અથવા ચક્રવર્તીના પુત્ર એમ કહેવાય, અથવા એમના કર્મ પર બી એવી રીતના આરોપ અપાય કે જો કર્મ હળવા થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં એમની યોગ્યતા હતી તો બહાર બધા નિમિત્તો પર આરોપ આપવામાં આવે છે. વિચાર કરો, અત્યાર સુધી નિત્ય નિગોદમાં હતા કે નહીં? તો નિત્ય નિગોદમાં એમણે કેટલા શાસ્ત્ર વાંચ્યા? એકે શાસ્ત્ર નથી વાંચ્યું. ત્યાંથી બે ઇન્દ્રિય જીવ થયા, બે ઇન્દ્રિય પણ અસંગની જીવ હોય એટલે જરાય સ્વાધ્યાય કર્યો નહીં. ત્યાંથી પંચેન્દ્રિય થયા પહેલી વાર. ખ્યાલ આવે છે ને? આટલા અનાદિકાળથી પહેલી વાર સંઘની પંચેન્દ્રિય થયા, એ પણ આદિનાથ ભગવાનના કાળમાં થયા. એટલે ત્યારે તો હજી કોઈ શાસ્ત્રની રચના જ નહોતી થઈ. તો બાળપણમાં જયારે ચક્રવર્તીના ઘરે હતા ત્યારે પણ એમણે કંઈ સ્વાધ્યાય આદિ કર્યો નથી. સમોશરણમાં ગયા, પહેલી વાર સાંભળ્યું કે ભાઈ તું પરમાત્મા છે એમ નક્કી કર, એને નક્કી કરી લીધું. અરે હા, હું તો આત્મા છું અને આત્મા જ પરમાત્મા છે, નક્કી કરી લીધું. મુનિ દીક્ષા ધારણ કરીને સિદ્ધ થઈ ગયા. બોલો, એકે શાસ્ત્ર વાંચ્યા વગર એ સિદ્ધ પરમાત્મા થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યાં એમના આત્માની શુદ્ધ પરિણમવાની યોગ્યતા જાગે છે તો એમને કેટલા શાસ્ત્ર વાંચન કરવા પડશે, કેટલા પ્રવચન આદિ સાંભળવા પડશે? ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં જીવનું કલ્યાણ કરવાની યોગ્યતા થાય તો આજુબાજુ બધી જ વસ્તુ એની જાતે યોગ્ય થઈ જાય છે. અને જ્યાં જીવ પોતાનું કલ્યાણ કરવાની યોગ્યતામાં હજી નથી આવ્યો ત્યાં ગમે તેટલું કંઈ કરે ને તો એને હજી કાંઈ ફળ મળતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળ વાંચ્યો છે. અચ્છા, એના મતલબ શું કે હવે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય નથી કરવો અથવા આપણે હવે આ ઉપદેશ આદિ નથી સાંભળવા? કેમ કે ચક્રવર્તીના પુત્રનું કલ્યાણ એના વગર થઈ ગયું તો મારું પણ થઈ જશે. ખ્યાલ આવે છે ને? તો જો મોક્ષમાં પ્રકાશકમાં એના માટે કહે છે કે ભાઈ, એ તો પછી પ્રમાદ ધારણ કરે છે, એ કાંઈ રાજમાર્ગ નથી. રાજમાર્ગ એટલે શું? કે ભાઈ મેજોરિટી જીવો કઈ આવી રીતના એકાદ વાર આમ થઈ ગયું ને મોક્ષ થઈ ગયા એમ જતા નથી. એ તો એ જીવો એક્સેપ્શનલ હતા કે એમની એવી તીવ્ર પુરુષાર્થ ઉપાડવાની યોગ્યતા હતી અને એમણે એવો તીવ્ર પુરુષાર્થ ઉપાડીને એ સિદ્ધ ભગવાન થઈ ગયા. તો મેજોરિટી જીવો કેવી રીતના પોતાનું કલ્યાણ કરે છે કે મેજોરિટી જીવો તો શાસ્ત્ર સ્વાધ્યાય કરીને આત્માનું અને છ દ્રવ્યનું સ્વરૂપ યોગ્ય રીતે સમજીને સાત તત્વરૂપ પોતાના આત્માનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. માટે બધા જીવો, હે ભવ્ય જીવો, આપણે પણ એ રીતે કલ્યાણ કરીએ. માટે આ શાસ્ત્ર સ્વાધ્યાયમાં જરૂર તમે આગળ વધજો. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આગળ, જીવ નિજ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની રૂચિ અને તેમાં લીનતારૂપ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી કોઈ પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ આવતો નથી. સૌથી પહેલું સ્ટેપ શું છે? ગુરુદેવશ્રી હંમેશા કહેતા હતા કે સૌથી પહેલું કરવા યોગ્ય કાર્ય હોય તો પોતાના આત્માને જાણો અને હું આત્મારૂપ છું એમ માનો. ખ્યાલ આવે છે ને? હું આત્મા છું, હું પરમાત્મા છું એવો નિર્ણય કરો. તો જ્યાં જીવ પોતાના શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની રૂચિ એટલે કે શ્રદ્ધા અને લીનતા એટલે કે ચારિત્ર રૂપ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી કોઈ બીજા પર નિમિત્તનો આરોપ અપાતો નથી. જીવ જ્યારે પોતામાં ધર્મ અવસ્થા પ્રગટ કરે ત્યારે તેને ઉચિત બાહ્ય અનુકૂળ પદાર્થ નિમિત્તપણાનો આરોપ અપાય છે. જ્યારે જીવ પોતાનો પુરુષાર્થ કરે ત્યારે બાહ્ય પદાર્થને નિમિત્તપણાનો આરોપ અપાય છે. અહીંયા મૂળ ક્વેશ્ચન શું હતો કે ભાઈ આ સુગુરુ સંઘનીપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, કર્મનો ઉદય, સમ્યક જ્ઞાનીનો ઉપદેશ, એના વગર પણ જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે કે નહીં? તો અહીંયા એ જ કહે છે કે ભાઈ જો જ્યારે પોતાનું કલ્યાણ કરે ત્યારે બીજા પર નિમિત્તપણાનો આરોપ આવે છે. આગળ, નિશ્ચય નહે તો નિમિત્ત વિના ઉપાદાનમાં સ્વથી જ કાર્ય થાય છે, પણ તે કાળે કેવા નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત વિના કાર્ય થતું નથી એવું વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચય નહે એટલે ખરેખર રીતે તો કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ થાય છે અને જ્યારે એવું થાય ત્યારે નિમિત્તપણા પર આરોપ આપવામાં આવે છે. જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ એમ જ છે. આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લીધું છે. તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું. જોયું કેટલું ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે નિશ્ચય નહીં કોઈ ઠેકાણે તો નિશ્ચય નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. એટલે કે ભાઈ આ કાર્ય આમ થયું, જે સાચું છે એમ કહી દીધું તો એ સત્યાર્થ છે એમ સમજવું, અને કોઈ ઠેકાણે ભાઈ ઓલાના દ્વારા પેલું કાર્ય થયું, ખ્યાલ આવે ને, ઓલાના દ્વારા પેલું કાર્ય થયું એમ કહેવામાં આવે તો એ સાચું નથી, પણ આ તો ખાલી બે દ્રવ્યમાં નિમિત્તની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ સમજવું. ખ્યાલ આવે છે ને? અને એ ઉપચાર હંમેશા અસત્યાર્થ છે એટલે કે જૂઠો છે, એકચ્યુઅલી એમ થતું નથી, પણ આ તો ખાલી સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. જો આ જ સંબંધમાં શ્રી ભગવતીદાસજીએ બ્રહ્મવિલાસ પૃષ્ઠ 233 ઉપર નિમિત્ત ઉપાદાનના સંવાદ રૂપે કહ્યું છે. શું કહ્યું છે? હે જિનેશ્વર, દેવ જિનેશ્વર ગુરુ યતિ અર્જિન આગમસા ઇહ નિમિત્ત તે જીવ સબ પાવત હે બહુપાર. કે ભાઈ જે દેવ, ગુરુ અને જીન આગમસાર એટલે શાસ્ત્ર, કે ભાઈ દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તે જ જીવ પોતાનો ભવપાર કરે છે એવું નિમિત્ત કહે છે. તો ઉપાદાન શું કહે છે? યહ નિમિત્ત ઇહ જીવ કો મિલ્યો અનંતી બાર, ઉપાદાન પલટ્યો નહીં તો ભટક્યો સંસાર. કે ભાઈ આ દેવશાસ્ત્ર ગુરુ તો અનંત વાર પહેલા પણ મળ્યા, અનંત તીર્થંકરોના સમોશરણમાં જઈને આપણે ઉપદેશ સાંભળ્યો છે પહેલા. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો ગુરુદેવ હંમેશા એમના પ્રવચનમાં કહે ને કે ભાઈ આપણે મુનિ દીક્ષા પણ એટલી બધી વાર લીધી કે આપણા પીછીઓનો ઢગલો કરવામાં આવે તો આખો મેરુ પર્વત બની જાય. તો એટલા બધા વાર આપણને દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ મળ્યો પણ અંતર ઉપાદાન પલટ્યું નહીં તો હજી સુધી આપણો ભવપાર થયો નથી, હજી સંસારમાં જ ભટકીએ છે. તો નિમિત્ત શું આર્ગ્યુમેન્ટ કરે છે? કે કેવલી કે સાધુ કે નિકટ ભવ્ય જો હોય સોક્ષાયિક સમ્યક લહે યહ નિમિત્ત બલ જોય. કે ભાઈ જે નિકટ ભવ્ય જીવ છે તે નિકટ ભવ્ય કેવળી ભગવાનના પાદ મૂલમાં ક્ષાયિક સમ્યક તો ધારણ કરે છે. તો જો નિમિત્તનું બળ તો જુઓ કે કેવળી ભગવાનનું પાદ મૂલ હોય તો જ એને ક્ષાયિક સમ્યક તો થાય છે. તો જો ઉપાદાન શું કહે છે? કેવલી અરુ મુનિ રાજ કે પાસ રહે બહુ લોય પેજાકો સુલટ્યો ધની શાયિક તાકો હોય. કે ભાઈ કેવળી ભગવાન અને મુનિરાજના પાદ મૂલમાં એમની પાસે તો ઘણા બધા જીવો હોય છે તો કઈ બધાને ક્ષાયિક સમ્યક તો થઈ જતું નથી. આ તો ભાઈ જેનો કલ્યાણ કરવાની યોગ્યતા હોય એ જીવનું જ કલ્યાણ થાય છે. એટલે વારે ઘડીએ ફરી ફરીને વાત ક્યાં લઈ આવે છે? પોતાના દ્રવ્યની જીવની કોઈ પણ કાર્યની સ્વતંત્રતા, દરેક કાર્ય કરવા જીવ પોતે સમર્થ છે એના ઉપર વાત લઈ આવે છે. ખ્યાલ આવે છે ને? જો જીવ પોતાની સ્વતંત્રતા ન માને તો હંમેશા પર પદાર્થને ભેગા કરવામાં જ દુઃખી રહ્યા કરે, અને જ્યાં પોતાની સ્વતંત્રતા માને તો હવે કોઈ પણ પદાર્થને ભેગા કરવાની આકુળતા મૂકી દે, ચિંતા જ મૂકી દે અને બસ પોતાનું કલ્યાણ કરવામાં લાગી જાય, અને જ્યારે યોગ્યતા હોય ત્યારે કલ્યાણ થઈ જાય. આથી સમજાય છે કે નિમિત્તો તો જીવને પૂર્વે અનંત વાર મળ્યા પણ પોતાના ક્ષાયિક ઉપાદાન કારણ વિના તે મોક્ષ માર્ગ પામી શક્યો નથી, તેથી તે સંસાર અટવીમાં ભટકી રહ્યો છે. જીવ પોતાના જ ઉપાદાનથી મોક્ષ પ્રાપ્ત કરે છે અને પોતાના જ ઉપાદાનથી સંસારમાં પણ ભટકી રહ્યો છે. એવું નથી કે અત્યારના દુઃખી છે તો કોઈ બીજાને કારણે અને પોતાના ઉપાદાનથી સુખી થશે. અરે દુઃખી પણ પોતાના જ ઉપાદાનથી છે, એટલે કે પોતે જ ખોટા ભાવ કરીને જીવ દુઃખી થાય છે, પોતે જ પાપના ભાવ કરીને જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. નિમિત્ત ભલે કાંઈ ન કરે પણ નિમિત્ત વિના તો ઉપાદાન કાર્ય થતું નથી ને. કમસે કમ નિમિત્તને એટલું તો તમે વજન આપો કે ભાઈ નિમિત્ત વિના કાર્ય નહીં થાય. ભલે નિમિત્ત કાંઈ ન કરે, ભલે ઉપાદાન જ કરે, પણ નિમિત્તની હાજરી તો જોઈશે કે નહીં. ખ્યાલ આવે છે ને? આ જીવને ગમે તેટલું તમે એનો નિમિત્તનો પક્ષ છોડાવો પણ એને નિમિત્ત જોઈએ તો છે કે નહીં, એમ કરીને વળી પાછો એના પર વજન આપીને જીવ ઉભો રહી જાય છે. ખ્યાલ આવે છે? તો જો અહીંયા આ ક્વેશ્ચનમાં ઘણા બધા રેફરન્સ લઈને આઠ જુદા જુદા રેફરન્સ લઈને અલગ અલગ રીતે સમજાવે છે. જો આપણે જેટલું યથાશક્તિ આપણે જોશું આજે. જો પહેલો પોઈન્ટ, નિમિત્ત વિના કાર્ય થતું નથી એ વ્યવહાર નહીંનું કથન છે. તેનો અર્થ એમ છે કે તેમ નથી. વ્યવહારનો મતલબ શું? કે એકચ્યુઅલી એમ છે નહીં. એટલે વ્યવહાર નહીં શું કહે છે? નિમિત્ત વિના કાર્ય થતું નથી એમ નથી, એટલે કે નિમિત્ત વિના જ કાર્ય થાય છે. બે નેગેટિવ મળીને પોઝિટિવ થઈ જાય ને, તો નિમિત્ત વિના કાર્ય થતું નથી, આ એક નેગેટિવ, અને એમ નથી બીજું નેગેટિવ, એટલે કે નિમિત્ત વિના જ કાર્ય થાય છે. પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેમ કહેવામાં આવે છે કારણ કે દરેક સમયના ઉત્પાદ એટલે કે કાર્ય વખતે ઉચિત બહિરંગ સાધનોની નિમિત્તોની સંનિધિ એટલે કે હાજરી નીકળતા હોય જ છે. જો જેવી રીતના કે આપણે શું કહીએ કે ભાઈ બાહુબલી ભગવાન, બાહુબલી મુનિરાજ દીક્ષા લઈને એક વર્ષની ઘોર તપશ્ચર્યા એમણે કરી, અને એટલી બધી તપશ્ચર્યા કરી કે પગ પર એમને ઓલી વેલડીઓ ઉગી ગઈ, સાપ રે ને એવા સાપના ઓલા રાફડા થઈ ગયા, પછી એમના પક્ષીઓના માળાઓ બની ગયા એમના શરીર પર, વાળ એટલા મોટા થઈ ગયા કે જેની અંદર બધા પક્ષીઓ ત્યાં રહેવા લાગ્યા. ખ્યાલ આવે છે ને? હવે એ બાહુબલી ભગવાન મુનિરાજને અંતરમાં એક ભાવના હતી કે હજી હું ભરત ચક્રવર્તીની ભૂમિ પર ઉભો છું. એટલે ભરત ચક્રવર્તીની ભૂમિ પર ઉભો છું એટલે એમને હિચ રહી ગઈ અંદર, એમને એવો ભાવ રહી ગયો એટલે એમને કેવળજ્ઞાન નહોતું થતું. એમને એટલે કેવળજ્ઞાન નહોતું થતું એટલે પછી શું થયું કે ભાઈ જયારે આવી ખબર ભરત ચક્રવર્તીને પડી કે આદિનાથ ભગવાનના સમોશરણમાં, ત્યારે ભરત ચક્રવર્તી બાહુબલી મુનિરાજ પાસે આવ્યા, એમને નમસ્કાર કરીને એમની સ્તુતિ વંદના આદિ કરી. પછી ભરત ચક્રવર્તી એમને કહ્યું કે હે બાહુબલી મુનિરાજ, તમે એવું નહીં ધારણ કરતા કે આ તમે મારી ભૂમિ પર ઉભા છો. અરે આ ભૂમિ તો કોઈની નથી, આ તો અનાદિ અનંત છે અને આ જીવ તો નશ્વર છે. આ તો નામ પૂરતું મને ચક્રવર્તી કહેવાય છે, બાકી હું પણ એક સાધારણ જીવ છું. અને જ્યાં આવું બાહુબલી મુનિરાજે સાંભળ્યું ત્યાં એમને એ વિકલ્પ છૂટી ગયો અને એમને તરત કેવળ જ્ઞાન થયું. બરાબર, આવી સ્ટોરી આપણે પ્રથમાનુયોગમાં વાંચીએ છે. તો બોલો મને કહો, ભરત ચક્રવર્તીના કહેવાથી બાહુબલી મુનિરાજને કેવળ જ્ઞાન થયું? ભરત ચક્રવર્તીના એમ કહેવાથી કે ભાઈ તમે મારી ભૂમિ પર ઉભા નથી, એનાથી બાહુબલી મુનિરાજનો વિકલ્પ તૂટી ગયો? ખ્યાલ આવે છે ને? આ તો જો બાહુબલી મુનિરાજને ત્યારે જ કેવળ જ્ઞાન થવાની યોગ્યતા હતી. કેમ આદિનાથ મુનિરાજને 1000 વર્ષ લાગ્યા કેવળ જ્ઞાન કરવા માટે? ખ્યાલ આવે છે ને? અને કેમ બાહુબલી મુનિરાજને 1 જ વર્ષમાં કેવળ જ્ઞાન થઈ ગયું? કેમ ભરત ચક્રવર્તીએ જયારે દીક્ષા લીધી તો અંતર મુહૂર્તમાં હજી દીક્ષા લીધીને કેવળ જ્ઞાન થઈ ગયું? ખ્યાલ આવે છે ને? જો આ કેમનો કોઈ આન્સર નથી. આ કેમનો આન્સર શું છે કે ભાઈ જેવી જે જીવની યોગ્યતા હતી એવી એમને પુરુષાર્થ જાગ્યો અને એમને કેવળ જ્ઞાન થયું. પણ હવે બાહ્ય જીવને જો આપણે સંસારી જીવને એમ જ સમજાવીએ કે ભાઈ એમને કેમ 1 વર્ષ લાગ્યું, આમને કેમ 1000 વર્ષ, અને ચક્રવર્તીને કેમ અંતર મુહૂર્ત, ભાઈ યોગ્યતા. હવે ખાલી એમ યોગ્યતા કહો તો કઈ આમ જે સાધારણ વ્યવહારી જીવ છે એને એમાં કઈ સમજાતું નથી. માટે એમને નિમિત્તનું જ્ઞાન કરાવવા, એમને એમ સ્ટોરી રૂપ કંઈક તો સમજાવવું જોઈએ ને કે આમ આમ પ્રસંગ બન્યા, અને પ્રસંગ બન્યા ત્યારે ભરત ચક્રવર્તીએ એમને કહ્યું કે ભાઈ તમે મારી ભૂમિ પર ઉભા નથી, એટલે એમનો વિકલ્પ પલટાયો. આ એમને કારણે કે એનો વિકલ્પ નથી પલટાયો, પણ આ તો 2 જુદા પદાર્થને જોડવાની એક પ્રક્રિયા, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ખ્યાલ આવે છે કે નહીં? ક્યારે થયું એને એક રેફરન્સ પોઈન્ટ આપવા માટે, એ રેફરન્સ પોઈન્ટ આપવા માટે કયા નિમિત્તો ત્યાં હાજર હતા, ખાલી એ રીતે કહેવાની પદ્ધતિ, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. બાકી બાહુબલી મુનિરાજ એમનું ચિંતન મનન સ્વતંત્ર, એમના વિચારોમાં અથવા એમની સાધનામાં ક્યારે ઊંડી વિતરાગતા થઈ, ક્યારે ઊંડું એમનું એવું એમનો વિચાર, એવો અનુભવ એમનો થયો કે એવા આત્મામાં ડૂબી ગયા અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લીધું, અને ક્યારે ઓલા બાહુબલી ભરત ચક્રવર્તીનું ત્યાં આવવું અને ત્યાં જે પણ બોલવું, એ 2 પેરેલલ વસ્તુ થઈ, એ પેરેલલ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. બાકી નિમિત્ત વગર ઉપાદાનનું કાર્ય થતું નથી એમ જો કોઈ માનીને બેસે તો એ ઘોર મિથ્યા દ્રષ્ટિ 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે સ્ટોરીના માધ્યમથી એ થોડુંક સમજ્યા, આપણે આગળ વાંચીએ. સેકન્ડ પોઈન્ટ આરે ગયું ને, જે ઉચિત બહિરંગ સાધનોની સન્નિધિના સદભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તેને નિમિત્ત કહેવાય. બરાબર ને? આજે બહિરંગ સાધનો તેને નિમિત્ત કહેવાય. અહીં આશય એટલો જ છે કે જ્યાં કાર્ય થાય ત્યાં ઉચિત નિમિત્ત હોય છે, ન હોય એમ બનતું નથી. અરે વિશ્વમાં અનંત પદાર્થો છે તો અનંત પદાર્થમાંથી કોઈને કોઈ પદાર્થો તો ત્યાં મોજૂદ હોય કે નહીં? તો જે પદાર્થ ત્યાં મોજૂદ હોય એને નિમિત્ત કઈ દેવામાં આવે છે? ખ્યાલ આવ્યો કે નહીં? આગળ, જગતમાં દરેક દ્રવ્યમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને કાર્યને અનુકૂળ નિમિત્ત પણ સદાય દરેક સમયે હોય છે. દરેક સમયે પરિણમન થાય છે અને દરેક સમયે બીજા દ્રવ્યનું પણ પરિણમન થાય છે. તો જ્યાં આ દ્રવ્યનું પરિણમન થયું ત્યારે ત્યાં બીજા દ્રવ્ય મોજુદ હતા તો એને નિમિત્ત કહી દેવામાં આવ્યું. તો પછી નિમિત્તને લીધે કાર્ય થયું કે નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય વગેરેની દલીલને અવકાશ ક્યાં રહ્યો? કાર્યની ઉત્પત્તિ અને તેને ઉચિત નિમિત્તની ઉપસ્થિતિ વગેરે વચ્ચે સૂક્ષ્મ દ્રષ્ટિએ સમય ભેદ છે જ નહીં. જ્યાં એક દ્રવ્ય પરિણમ્યું ને કાર્ય થયું એ જ સમયે વિશ્વના અનંત દ્રવ્યો પરિણમન કરે છે અને એમાં પણ કાર્ય થઈ રહ્યું છે. તો ભાઈ એમાંથી કોઈ ને કોઈ આ દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કહેવામાં આવશે. તો ન તો એમાં સમય ભેદ છે, કેમ કે એ જ સમય બધાનું પરિણમન થઈ રહ્યું છે, કે ન એમાં નિમિત્તની કમી છે. એકચ્યુઅલી તો એક દ્રવ્યના પરિણમનમાં અનેક નિમિત્તો હોય છે, એવા એમાં કોઈ એકને મુખ્યતાથી કહી દેવામાં આવે છે, બાકી નિમિત્તો તો અનેક ત્યાં હાજર હોય છે. ખ્યાલ આવે છે કે જેવી રીતના બાહુબલી મુનિરાજને કેવલ જ્ઞાન થયું, હા, તો એમાં નિમિત્તને આદિનાથ ભગવાનને પણ તો નિમિત્ત કહી શકાશે કે નહીં? કેવી રીતના? જો હું તમને કહું કે આ ભરત ચક્રવર્તી અહીંયા આવ્યા બાહુબલી મુનિરાજ પાસે અને એમણે જે કહ્યું કે ભાઈ તમે મારી ભૂમિ પર ઉભા નથી, પણ પહેલા તો ભરત ચક્રવર્તીને ખબર કેવી રીતના પડી કે બાહુબલી મુનિરાજના વિચાર ચિંતન કે એમના વિકલ્પોમાં આવો એક ખટક રહી ગઈ છે? કઈ ચક્રવર્તી તો મને પર્યાય જ્ઞાની નથી, તો બાહુબલી મુનિરાજના આંતરિક વિચારો ચક્રવર્તીને કેવી રીતના ખબર પડી? તો કે આદિનાથ ભગવાનના સમો શરણમાં, એ આદિનાથ ભગવાનના કેવલ જ્ઞાનમાં એમણે આવું સાંભળ્યું. ખ્યાલ આવે છે કે નહીં? તો આદિનાથ ભગવાનને નિમિત્ત કહો કે ભાઈ આદિનાથ ભગવાને એવું કીધું જ ન હોત દિવ્ય ધ્વનિમાં, તો ચક્રવર્તીને કેવી રીતના ખબર પડત? અને ચક્રવર્તીને ખબર ન પડત તો એને વિકલ્પ કેવી રીતના થાત કે લાવ હું ત્યાં જઈને એમની ભક્તિ પૂજન કરું? ખ્યાલ આવે છે કે નહીં? તો નિમિત્તપણાનો આરોપ તો અનેક વસ્તુઓ પર આવે છે, પણ એમાંથી એકાદને મુખ્ય કહેવામાં આવે છે અને બાકીનાને ગૌણ કરીને એને ભૂલી જવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એનો મતલબ એમ નથી કે જે મુખ્ય કર્યું એણે જ કાર્ય કર્યું. નિમિત્ત નિમિત્તની જગ્યાએ છે અને કાર્ય તો ઉપાદાનમાં જ થાય છે. આગળ, નિમિત્તનું અસ્તિત્વ નૈમિત્તિક કાર્યને જાહેર કરે છે, નહીં કે તે કાર્યની પરાધીનતાને સૂચવે છે. જો કોઈ પદાર્થ નિમિત્ત છે એનો મતલબ, આપણે કોઈને નિમિત્ત કહ્યું, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે થાય? ઈ એક સમયમાં કે જ્યારે કાર્ય થયું ત્યારે. ખ્યાલ આવે છે ને? કોઈ પદાર્થ ત્રિકાળ નિમિત્તો છે નહીં. જ્યારે એક પદાર્થ પરિણમ્યો અને તેની પર્યાય થઈ ત્યારે બીજો પદાર્થ પરિણમ્યો ને એની જે પર્યાય હતી તેને નિમિત્ત કહેવામાં આવ્યું. તો એનો મતલબ શું થયો કે કોઈક પદાર્થને જ્યાં નિમિત્ત કહેવામાં આવ્યો છે તો કોઈ બીજો પદાર્થ એવો હોવો જોઈએ કે જ્યાં એ સમયે કાર્ય થયું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે ન્યાય આપીએ ને કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ ક્યાંક તો હોવી જોઈએ, એવી જ રીતે જ્યાં જ્યાં કોઈ પદાર્થની વર્તમાન પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે એનો મતલબ કોઈ અન્ય પદાર્થની વર્તમાન પર્યાયમાં કાર્ય થયું હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? એટલે નિમિત્ત શબ્દ કોને સૂચવે છે? કે કોઈ અન્ય પદાર્થની વર્તમાન પર્યાયમાં કાર્ય થયું તેને સૂચવે છે. એને નથી સૂચવતું કે આ પદાર્થે કાર્ય કર્યું. ખ્યાલ આવે છે ને? જો કેવું ઇન્ટરેસ્ટિંગ છે, કોઈ પદાર્થને ઉપાદાન કહેતા તો એ પ્રૂવ થાય છે કે એ જ પદાર્થમાં એ સમયે કાર્ય થયું, પણ કોઈ પદાર્થને નિમિત્ત કહેતા એ પદાર્થમાં શું કાર્ય થયું દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ અન્ય પદાર્થમાં કાર્ય થયું એ સમયે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જ ઉચિત બહિરંગ સાધન નિમિત્ત નામ પામે છે, તે સિવાય તે નિમિત્ત કહેવાતું નથી. જે સમયે ઉપાદાનમાં કાર્ય થયું તે સમયે ઓલાને નિમિત્ત કહેવાયું. ખ્યાલ આવે? આગળ, નિમિત્ત પર હોવાથી તે ઉપાદાનમાં ભળીને કે દૂર રહીને તેને મદદ, અસર, પ્રેરણા, આધાર કે પ્રભાવ આપી શકે નહીં, કારણ કે તેનો ઉપાદાનમાં અત્યંત અભાવ છે. જ્યાં કોઈ બે જુદા જુદા પદાર્થ છે તો એ બે પદાર્થમાં આપસમાં તો અત્યંત અભાવ છે. આપણે ચાર અભાવના પ્રકરણમાં આગળ ભણી ગયા ને, વિશ્વના કોઈ પણ બે પદાર્થ એની વચ્ચે અત્યંત અભાવ છે. ભલે બે જીવ દ્રવ્ય હોય કે બે પૂતગલ દ્રવ્ય હોય કે જીવ અને પૂતગલ હોય કે અન્ય પણ કોઈ પણ છ દ્રવ્ય માનું દ્રવ્ય હોય, બે જુદા જુદા પદાર્થ વચ્ચે અત્યંત અભાવ છે. તો એ પદાર્થની વર્તમાન પર્યાય અને બીજા પદાર્થની વર્તમાન પર્યાય એ બેમાં સંબંધ કેવી રીતના આવે, એમાં પણ અત્યંત અભાવ છે. બે જુદા જુદા પદાર્થની વર્તમાન પર્યાયમાં પણ અત્યંત અભાવ છે. માટે એક પર્યાય બીજી પર્યાયને મદદ, અસર, પ્રેરણા આદિ કરી શકતું નથી. ફક્ત આ નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. એ આરોપ શેના માટે અપાયો? ખાલી સ્થૂળ વ્યવહાર કરવા માટે, એના સિવાય એનું કાંઈ જ પ્રયોજન નથી. આગળ, પ્રત્યેક સમયે દરેક દ્રવ્ય ત્રિસ્વભાવ સ્પર્શી, એટલે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય એ ત્રણ સ્વભાવયુક્ત હોય છે. દરેક પદાર્થમાં દર સમયે ત્રણ સ્વભાવ છે. એક એનો ત્રિકાળી સ્વભાવ છે, જેમાં ત્રણેય કાળ કાંઈ પરિણમન થતું નથી એવો ધ્રુવ સ્વભાવ છે, અને બે એના પર્યાય સ્વભાવ છે, જે એના ક્ષણિક પરિણમન વાળા સ્વભાવ છે, કે એક નવી પર્યાય ઉત્પન્ન થઈ જૂની પર્યાયનો નાશ થયો, એના પછીના સમયમાં એ જે લાસ્ટ સમયની પર્યાય હતી એનો નાશ થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ, એના પછીના સમયમાં એ જે લાસ્ટ પર્યાય હતી એનો નાશ થયો નવી પર્યાય ઉત્પન્ન થઈ, એમ દરેક સમયે આ ત્રણેય સ્વભાવ દરેક દ્રવ્યમાં હોય છે. અને કાર્યના ઉત્પાદ સમયે બહિરંગ સાધનો એટલે કે નિમિત્તની હાજરી હોય જ છે. જુઓ શ્રી પ્રવચન સાર ગાથા 102 ની ટીકા. આથી સિદ્ધ થાય છે કે ઉત્પાદ એ દ્રવ્ય અને બહિરંગ સાધનો એટલે કે નિમિત્તનો સમય એક જ હોય છે. જો નિમિત્ત જે પદાર્થ છે, જુદો પદાર્થ છે, એમાં એના ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, અને ઉપાદાન કે જેમાં કાર્ય થવાનું છે એમાં એના ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. હવે જ્યારે કાર્ય થયું ત્યારે આ ઉપાદાનના તો ત્રિસ્વભાવ, ત્રણેય સ્વભાવ ત્યાં મોજુદ છે, ઉત્પાદ વ્યય ને દ્રવ્ય, અને નિમિત્તનો જે એ સમયનો ઉત્પાદ, કેમકે નિમિત્તનો દ્રવ્ય આમાં રેલેવન્ટ નથી, કેમકે નિમિત્ત કઈ ત્રણેય કાળ એને નિમિત્ત હોતું નથી એટલે દ્રવ્ય રેલેવન્ટ નથી, એને તો ઈ સમયની પર્યાયનો ઉત્પાદ એ આમાં નિમિત્ત તરીકે બહિરંગ સાધન છે. આવો સ્વાભાવિક નિયમ છે, તેથી કાર્યની ઉત્પત્તિ સમયે ઉચિત નિમિત્ત હોય છે. તેથી નિમિત્તની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ તેની રાહ જોવાનો પ્રશ્ન હોતો જ નથી, નિમિત્ત ત્યાં હાજર હોય છે. હવે એ પણ જ્યારે નેક્સ્ટ સમય થશે તો એ નિમિત્તની પણ વર્તમાન પર્યાય જે છે એનો પણ વ્યય થશે, અને એનો વ્યય થશે એટલે નાઉ દેટ ઇઝ નો લોંગર અ નિમિત્ત. ખ્યાલ આવ્યો કે નહીં? એક જ સમયે પૂરતો બે પદાર્થ વચ્ચે ઉપચાર કરવો એ પણ ઉપચાર છે, કઈ સંબંધ તો છે નહીં, ખાલી એને ખાલી કોરિલેશન કર્યું, ઉપચાર કર્યો, એને નિમિત્ત કહેવાય છે. એટલે નિમિત્તને ગોતવા જવાની જરૂર પડતી નથી, અને નિમિત્ત કોઈ બીજા સમયમાં હોય એવું પણ નથી, એ જ સમયમાં જે પણ પદાર્થ મોજુદ હોય તેને નિમિત્ત કહેવામાં આવે છે. આગળનો પોઈન્ટ જોઈએ. નિમિત્ત વિના ઉપાદાન બલહીન છે અને નિમિત્તની સહાય વિના કાર્ય થતું નથી, એવા બે પ્રશ્નો ઉપસ્થિત કરીને પંડિત બનારસીદાસજીએ પોતાના રચેલા દોહામાં એ માન્યતા ખરી નથી એવો ખુલાસો કર્યો છે. કે પહેલા બે ક્વેશ્ચન ઉભા કર્યા કે ભાઈ નિમિત્ત વિના ઉપાદાન બલહીન છે, અને સેકન્ડ શું કે નિમિત્તની સહાય વિના કાર્ય થતું નથી. પછી એનો ઉત્તર એમણે પોતે જ આપ્યો બનારસી વિલાસમાં. શું કીધું? જ્યાં ઉપાદાન નિશ્ચય હોય છે ત્યાં નિમિત્ત પણ હોય છે. જ્યાં ઉપાદાન છે ત્યાં નિમિત્ત પણ છે. જ્યાં ઉપાદાન નિજ ગુણ હોય ત્યાં નિમિત્ત પર હોય છે. જ્યાં ઉપાદાન પોતાનો ગુણ છે એટલે કે સ્વયં પરિણમન કરે છે ત્યાં નિમિત્ત પર પદાર્થ છે. આ આપણું રહી ગયું. જ્યાં નિમિત્ત ઉપાદાન નિશ્ચય છે ત્યાં નિમિત્ત વ્યવહાર છે. ઉપાદાનમાં સાચું કાર્ય થાય છે, જ્યારે નિમિત્ત ખાલી વ્યવહાર એટલે કે ઉપચાર કરવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ કદી પણ નથી. ઉપાદાનનું જ બળ છે એટલે શું? કે ભાઈ ઉપાદાનમાં જ કાર્ય થાય છે, દરેક કાર્ય ઉપાદાનમાં જ થાય છે, નિમિત્તમાં કાંઈ થતું જ નથી. કાંઈ થતું નથી એટલે શું? કે નિમિત્તમાં એનું કાર્ય થાય છે, એ નિમિત્તમાં એના ઉત્પાદ્ય દ્રવ્ય ચાલુ છે, પણ નિમિત્તમાં આજે ઉપાદાન પદાર્થનું કાર્ય થતું નથી. જ્યાં દરેક વસ્તુ અસહાય એટલે કે સ્વતંત્રપણે સધે છે, પરિણમે છે, ત્યાં નિમિત્ત કોણ હોય? એનો મતલબ શું છે કે ભાઈ જ્યાં દરેક પદાર્થ પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ પરિણમે છે તો દરેક પદાર્થ એકચ્યુઅલી ઉપાદાન જ છે. જો આ થોડું સૂક્ષ્મ છે, ધ્યાન દઈને સાંભળ્યું, જ્યાં દરેક પદાર્થ પોતાનો ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ પરિણમે છે તો દરેક પદાર્થમાં પોતાની તે સમયની પર્યાય છે કે નહીં? તો છે. તો દરેક પદાર્થમાં તેની તે સમયની પર્યાય છે, એનો મતલબ કે દરેક પદાર્થ એ સમય માટે એનું ઉપાદાન કારણ છે. પદાર્થ ત્રિકાળી ઉપાદાન કારણ છે અને એની એ પર્યાયની યોગ્યતા એનું ક્ષણિક ઉપાદાન કારણ છે. તો બે જુદા જુદા પદાર્થની ક્ષણિક ઉપાદાન યોગ્યતાથી તેનું જે કાર્ય થયું તે કાર્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ આપવો એને ઉપચાર કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે વિશ્વમાં કોઈ નિમિત્ત નામનો પદાર્થ જ નથી. એકચ્યુઅલી તો બધા પદાર્થ ઉપાદાન જ છે અને પોતાનું દર સમયનું કાર્ય કરે છે, પણ એકબીજા પર જ્યારે બે પદાર્થને જોડીને સંબંધ કહેવામાં આવે તો તેને નિમિત્ત કહી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચાલો જરા 3 મિનિટ છે, આપણે એક ક્વેશ્ચન હજી જોઈ લઈએ. નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકતું નથી તો શરીરમાં સોય પેસી જવાથી જીવને દુઃખ કેમ થાય છે? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે શરીરમાં સોય વાગે, ઇન્જેક્શન વાગે, તો જીવને દુઃખ કેમ થાય છે? સોય જીવમાં તો કાંઈ કરી શકતું નથી, કેમ કે સોય નિમિત્ત છે અને જીવ ઉપાદાન છે. તો જો એનો આન્સર, જીવ સદાય અરૂપી હોવાથી તેને સોયનો સ્પર્શ તો થતો જ નથી. ખ્યાલ આવે છે ને? જો વાસ્તવિક રીતે શું થાય છે જરા વિચાર કરીએ. આ શરીર છે એ શરીર અને આત્મા એ બંને આકાશના એક જ સ્પેસમાં રહેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ શરીર અને આત્મા આકાશની એક જ સ્પેસમાં રહેલા છે. તો જીવની એવી જ યોગ્યતા છે કે જે એના સ્પેસમાં રહેલા પરમાણુઓ છે એનું એને જ્ઞાન જરાક વિશેષ રીતે થાય છે. થાય છે તો ફક્ત જ્ઞાન જ. ખ્યાલ આવ્યો કે નહીં? આકાશની બહારના પ્રદેશો હોય, જેવી રીતના જો આ માઉસ મેં પકડી રાખ્યું છે તો જ્યાં અંગૂઠો છે, આ બે આંગળી છે, ત્યાં તો આત્મા મારા આત્માના પ્રદેશો છે અને જ્યાં માઉસ છે ત્યાં મારા આત્માના પ્રદેશ નથી. તો અહીંયા અંગૂઠા પર મને સોય વાગે તો મને એનું વિશેષ જ્ઞાન થાય છે, અને આ માઉસ પર તમે સોય ટચ કરો તો એનું જ્ઞાન તો થાય છે પણ પરોક્ષ રૂપે થાય છે. જેવું આ અંગૂઠાને સોય વાગે એટલું પ્રત્યક્ષ, એટલું વિશેષ જ્ઞાન થતું નથી. તો એ તો જ્ઞાનની એવી યોગ્યતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ છેવટે તો જીવ શું કરે છે? જાણવાનું કાર્ય કરે છે. અહીંયા અંગૂઠાને ટચ થાય એને પણ જાણે છે, અને ઓલા માઉસને ટચ થયું તે અવાજ આવ્યો, એને સ્પર્શ થવાની જે ફિલિંગ આપણને આવી એને પણ જાણે છે. ખ્યાલ આવે છે ને? તો જીવ તો ફક્ત જાણવાનું કાર્ય કરે છે. જો એ જ વાંચીએ અહીંયા, જીવ સદાય અરૂપી હોવાથી તેને સોયનો સ્પર્શ તો થતો નથી. એક આકાશના ક્ષેત્રે સોયનો સંયોગ થયો તે દુઃખનું કારણ નથી, તે તો ખાલી જ્ઞાનનું કારણ છે. પણ અજ્ઞાની જીવને શરીરની અવસ્થા સાથે એકત્વ બુદ્ધિ માની હોય, એકત્વ બુદ્ધિ હોય છે, તેથી તેને જે દુઃખ થાય છે તે સોય શરીરમાં પેસવાના કારણે નથી, પણ તે પ્રસંગે પ્રતિકૂળતાની ખોટી કલ્પનાથી થાય છે. જો એકચ્યુઅલી તો જીવને સોયને કારણે દુઃખ છે જ નહીં. જ્યારે સોય આ શરીરને ટચ થઈ તો જીવને તો ઈ જાતનું જ્ઞાન થયું જેને આપણે દુઃખ કહીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? જીવને ફક્ત એ જાતનું જ્ઞાન થયું, પણ એ જાતનું વિશેષ જ્ઞાન એને આપણે આપણી માન્યતામાં આપણે એને દુઃખ માની રાખ્યું છે. માટે જીવને શું થાય છે કે જો આ સોયથી મને દુઃખ થયું. ખ્યાલ આવે ને? કેટલી બધી સ્વતંત્ર વસ્તુઓ છે અને એને જીવ એક સ્ટોરી બનાવીને ઉભી કરે છે. સોયનું આ અંગૂઠાના પ્રદેશો પર સ્પર્શ થવું, એ સ્પર્શને આ જીવ ત્યાં એક ક્ષેત્રાવગા છે એટલે જીવે વિશેષ રૂપે જાણવું, એ જે સ્પર્શનું જ્ઞાન થયું એને જીવે પોતાની માન્યતામાં દુઃખ રૂપે માની રાખ્યું છે, એ માન્યતા બેકગ્રાઉન્ડમાં હોવી, અને આ બધી જ વસ્તુને કમ્બાઈન કરીને જીવે કન્ક્લુઝન શું કાઢ્યું કે સોયને કારણે મને દુઃખ થયું. પણ ખરી રીતે શું થયું હતું કે જીવને સોયના સ્પર્શનું ફક્ત જ્ઞાન થયું છે, એ જ્ઞાન સિવાય જીવને કાંઈ જ થયું નથી. આટલી આપણે આ 412 નંબરના ક્વેશ્ચનની બેઝિક ચર્ચા કરી. આજે આપણે 409, 410, 411 અને આ 412ની શરૂઆત કરી છે. આમાં હજી એક બે પોઈન્ટ બહુ સરસ છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈને પછી આપણે આગળ જશું. ચાલો જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધાને.